તારીખ 24/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 266 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 188
જ્ઞાનનું સામર્થ્ય કેવા પ્રકારનું છે તો આગળ પાછળના કોઈ કાળને જ્ઞાનમાં લેવા માટે ક્રમ પડતો નથી, ક્રમથી જ્ઞાનને પ્રવર્તવું પડતું નથી. સીધું અક્રમે દૂર કાળવર્તી અને દૂર ક્ષેત્રવર્તી પદાર્થને વિષય કરવાનો સામર્થ છે. બીજું એવું કે જ્ઞાનમાં ગમે તેટલા જ્ઞેયો જણાય તો પણ જ્ઞાનને બોજો કે વજન લાગે, ભાર લાગે એવું બનતું નથી. ગમે તેટલા જ્ઞેયો જ્ઞાનમાં જણાય તો પણ જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે અનંતાગ્નિઓને પી જાય તો પણ જ્ઞાનને કાંઈ પણ ઉપાધિ થતી નથી. ત્રીજો વિષય ચાલે છે કે જ્ઞાન સ્વરૂપે કરીને, સ્વભાવે કરીને નિર્લેપ છે. ચાલતા વર્તમાન ચાલતા વિકારની સાથે પણ એ લેપાતું નથી. માન્યતાના નિમિત્તે ભ્રમ પડે છે, ઊંધી માન્યતાના નિમિત્તે ભ્રમ પડે છે, ઊંધી શ્રદ્ધાના નિમિત્તથી. એટલે નિમિત્તને ત્યાં કારણ શબ્દ પણ કોઈ વાર કહેવાય છે કે ઊંધી શ્રદ્ધાના કારણથી જ્ઞાનમાં ભ્રમ ઉપજે છે, તે જ્ઞાનનો દોષ છે. તો પણ જાણવું એવું કાર્ય એ એની શુદ્ધતાનું કાર્ય છે. જાણવું એ છે એ એના જાણક સ્વભાવ, જ્ઞાયક સ્વભાવનું શુદ્ધ કાર્ય છે. અહીંયા પહેલો એ ન્યાય લીધો છે કે ભૂતકાળમાં પોતાનું જીવન ઘણા વિકાર સાથેનું હોય તો પણ વર્તમાનમાં તેનું સ્મરણ થાય, તેને યાદ કરે તો તે વિકાર ભાવો કરીને જ્ઞાન સાથે જોડાતા નથી, ઉત્પન્ન થઈને આવતા નથી, જોડાઈને રહેલા પણ નથી. પ્રચુર રસથી વિભાવ ભાવ થયો હોય ભૂતકાળમાં કોઈ પણ જીવને, જીવાને એનો દાખલો આપ્યો છે, પ્રચુર રસથી વિભાવ ભાવ થયો હોય તો પણ વર્તમાનમાં એનો કોઈ સંબંધ નથી. ત્યારથી એ જ્ઞાન અને વિભાવ ઘણા ચિકાસવાળા પરિણામ હતા એટલે જોડાઈ ગયા હતા અને હજી જોડાયેલા રહ્યા છે એટલે યાદ કરે એટલે સાથે એને જોડાયેલા સાથે રહી જાય, સાથે આવી જાય એવું બનતું નથી. જ્ઞાન નિર્લેપ છે. જ્ઞાન ત્યારે લેપાયું નહોતું ભ્રમણાથી, ઊંધી શ્રદ્ધાથી માન્યું તો ભ્રમ થયો તો એટલે સાચું નહોતું. પણ જ્ઞાન ત્યારે લેપાયેલું નહોતું ને અત્યારે લેપાયેલું નથી. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ ઓળખાવે છે. આમ કહીને જ્ઞાન સદાય શુદ્ધ રહે છે એમ ઓળખાવે છે. અને જ્ઞાનને શુદ્ધ સ્વરૂપે જોવે તો એની શ્રદ્ધા પણ સવળી થાય, જ્ઞાનનો ભ્રમ પણ મટી જાય. જ્ઞાનમાં ભ્રમ છે એ પણ મટી જાય કે મારે કોઈની સાથે જોડાણ થઈ ગયું છે, વિભાવ સાથે હું ભણી ગયો છું એવું બનતું નથી. આ તો અજ્ઞાન દશાની વાત કરી. જ્ઞાન દશાની વાત તો નિરાળી છે. એક સિદ્ધાંત બહુ સારો એની અંદર ગુરુદેવશ્રીએ કહ્યો છે કે જ્ઞાન પોતે શુદ્ધ અવિકારી છે. જો વિકારી હોય તો પૂર્વના વિકારનું જ્ઞાન કરતા તે વિકાર પણ સાથે થઈ આવવો જોઈએ, પણ તેમ થતું નથી. તેમ થતું નથી. કેવળ જ્ઞાનમાં પણ ભાસે છે પોતાનો અનંત સંસાર. જેને કેવળ જ્ઞાન થાય છે એને ત્રણ કાળનું જ્ઞાન થતાં પોતાના ભૂતકાળનું, પોતાના અનંત સંસારનું જ્ઞાન થાય છે. નિગોદમાં કેટલો અનંત કાળ રહ્યો, કેવા કેવા ભાવ કરીને અધોગતિમાં ગયો, કેવા કેવા ભાવથી જન્મ મરણ અને પરિભ્રમણ કર્યું, એ બધું જ્ઞાનમાં આવે છે. છતાં જ્ઞાનમાં કિંચિત માત્ર વિકાર થતો નથી, કેમ કે ત્યાં તો પૂરી શુદ્ધિ, પૂર્ણ શુદ્ધિ પ્રગટ છે. મિશ્ર ધર્મ છે જ્યાં સાધક દશામાં, ત્યાં પણ જે સમયે વિભાવ છે તે જ સમયે વિભાવનું જ્ઞાન છે. અશુદ્ધ નહીં થી કહો, વ્યવહાર નહીં થી કહો, એને જ વ્યવહાર નહીં કયો છે. વ્યવહાર નહીં કોને કયો છે કે ચાલતી અવસ્થાની અશુદ્ધિનું જ્ઞાન કરે તે વ્યવહાર નહીં છે. શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરે તે નિશ્ચય નહીં છે, શુદ્ધ નહીં છે. એવું પણ ત્યાં બને છે, છતાં પણ ત્યાં જ્ઞાન જુદું રહીને, શુદ્ધ રહીને ચાલતા વિકારને જાણે છે. અહીંયા તો દાખલો ભૂતકાળનો લીધો છે, કેમ કે અહીંયા ભેદ જ્ઞાન નથી. વર્તમાનમાં મિથ્યાત્વ અવસ્થામાં ભેદ જ્ઞાન નહીં હોવાને લીધે ભૂતકાળના દાખલાથી ગુરુદેવ સમજાવે છે કે જો તારું જ્ઞાન છે એ શુદ્ધ છે. જ્ઞાનીની દશાનું વર્ણન કરતા એમ કહે કે વર્તમાનમાં એનો જે એક સમયમાં વિકાર ઉત્પન્ન થાય છે એને જ્ઞાન જાણે છે, જુદું રહીને જાણે છે, ભિન્ન રહીને જાણે છે, જાણતા વિકારી થતું નથી. તેની જ અવસ્થામાં, પોતાની જ અવસ્થામાં વિકાર છે, છતાં એ જ સમયના ચાલુ જ્ઞાનમાં જાણનાર જ્ઞાન વિકારી નથી થતો. બોલે છે જોયું 955 નંબર નો એક બોલ છે, મિશ્ર ધર્મ નો એમાં એ વાત ચાલુ છે. વિષયની પુષ્ટિ એટલા માટે છે કે આ રીતે ભેદ જ્ઞાન કરે તો ભેદ પડી જાય અને ભેદ જ્ઞાનની ઉત્પત્તિ થાય. મુનિ દશામાં આત્માને પંચ મહાવ્રત, ભક્તિ વગેરેના પરિણામ થાય, તે શુભ રાગ છે અને આશ્રવ છે. બંને ભાવ એક સમયમાં, એક જ કાળમાં, એક જ જીવને એક સાથે હોય છે.
બરોબર.
પંચ મહાવ્રત, ભક્તિ વગેરેના શુભ રાગના પરિણામ પણ છે, અને એ જ વખતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ સંવરની શુદ્ધિના પણ પરિણામ છે. આશ્રવ પણ છે અને સંવર પણ છે. આશ્રવ અલ્પ છે, સંવર ઘણો છે, એટલું પ્રમાણ છે.
બરોબર.
પણ અવસ્થા મિશ્ર ભાવરૂપ છે. એવા મિશ્ર ભાવનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને જ હોય છે, મિથ્યા દ્રષ્ટિને સંવર નથી. જ્ઞાન લેપાતું નથી તો પણ સંવર નથી. સમ્યક દ્રષ્ટિને સંવર અને આશ્રવ બંને છે. મિથ્યા દ્રષ્ટિને સંવર નથી તો પણ જ્ઞાન તો જ્ઞાન જ રહે છે. જ્ઞાન પોતે વિકારરૂપ થતું નથી, જ્ઞાન પણ ફીટીને મટીને વિકારરૂપ થતું નથી. સમ્યક દ્રષ્ટિને પણ જે રાગ છે તે ધર્મ નથી, એ પંચમાવ્રત અને ભક્તિના પરિણામ એ કોઈ ધર્મ નથી. સમ્યક દ્રષ્ટિનો રાગે શુભ રાગ પણ ધર્મ નથી. તો મિથ્યા દ્રષ્ટિનો શુભ રાગ ધર્મ હોય એ તો કોઈ રીતે સ્વીકારી શકાય એવું છે, કેમ કે એ તો અનંતાનુબંધીનો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે રાગ રહી છે તે જ ધર્મ છે, તેટલો જ ધર્મ છે. હું જ્ઞાયક છું એવા સ્વભાવના શ્રદ્ધા જ્ઞાનથી જેટલો વિતરાગ ભાવ થયો તેટલો સંવર અને ધર્મ છે. અને તે જ સમયે આ કહેવું છે, અને તે જ સમયે જે રાગ છે તે આશ્રવ છે. જ્ઞાન ભિન્ન રહીને આશ્રવને આશ્રવ તરીકે જાણે છે, સંવરને સંવર તરીકે જાણે છે. જ્ઞાન આશ્રવમાં સંવરનો મિશ્રણ કરે તો ભ્રમ થાય, એવું ભ્રમરહિત જ્ઞાન મોક્ષ માર્ગમાં હોય છે તે બંને જુદા જાણે છે. મિથ્યાત્વસ્થામાં ભ્રમ સહિત જ્ઞાન હોય છે, એટલે એ ભ્રમને કારણે જ્ઞાનમાં જણાયેલો રાગ મારામાં થયો, જ્ઞાનમાં થયો અને જ્ઞાનમાં થયો એટલે મારામાં થયો એવું મિથ્યા અનુભવ થાય છે. પણ જે જાણે છે એમાં થતો નથી. એક જ સમયમાં આવા બંને ભાવો મિશ્ર રૂપ છે તે બંનેને ભિન્ન ભિન્ન ધર્મી જીવ ઓળખે છે. એ બંનેને ધર્મી જીવ એક સાથે ઓળખે છે અને એનો શુભરાગ રૂપ વ્યવહાર થયો તેના કારણે સંવર થયો એમ તો બિલકુલ છે. એ સિદ્ધ કરવું છે પાછળથી ગુરુદેવ કે વ્યવહાર કરતા કરતા જો નિશ્ચય થયો એમ જે માને છે એ વ્યવહારના આધારે અથવા શુભરાગના કારણે સંવર થાય છે, ધર્મ થાય છે એમ માને છે. અને શ્વેતાંબર શાસ્ત્રની શૈલી જોતા હું જોઈએ તો 45 એ 45 આગમનો અભ્યાસ કરેલો એટલે એમણે એ વાત અહીંયા સ્પષ્ટ કરી છે કે સનાતન જૈન પરંપરા છે. દિગંબર શબ્દનો વાપરો અહીંયા
સનાતન જૈન પરંપરા,
જે સનાતન જૈન પરંપરા છે અનાદિ તેમાંથી જુદા પડીને શ્વેતાંબર નીકળ્યા. એને શું કહ્યું કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય, રાગ મંદ કરો તો ધર્મ થાય, માટે મંદ રાગ તે કારણ છે અને ધર્મ એનું કારણ કાર્ય છે એમ કારણ કાર્ય જોયું. ધર્મ કારણ અને ધર્મ એનું કાર્ય, આશ્રવ કારણ અને સંવર એનું કાર્ય. આ ભૂલ કરી તત્વની ભૂલ છે. અને દિગંબર સંપ્રદાયમાં રહીને હવે દિગંબરની વાત કરીએ એટલે સનાતન શબ્દ ત્યાં વાપરો. દિગંબર સંપ્રદાયમાં રહીને પણ કોઈ એમ માને કે રાગ કરતા કરતા ધર્મ થશે, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે, તો એમ માનનાર પણ શ્વેતાંબર જેવો જ અભિપ્રાય ધરાવે છે. શ્વેતાંબર જેવા જ અભિપ્રાય વાળા છે, એ વિપરીત અભિનિવેશ છે. એ દિગંબરના વેશમાં અભિપ્રાયથી શ્વેતાંબર થયેલા છે, તેને દિગંબર જૈન ધર્મની બિલકુલ ખબર નથી. સ્પષ્ટ વાત કરી છે વર્તમાન દિગંબરો પણ બહુ સ્પષ્ટ વાત કરી છે. આ મોક્ષાર્થ પ્રકાશકના મોક્ષાર્થ પ્રકાશકો પણ છેલ્લે છેલ્લે ઘણા થયેલા છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, સાતમો, આઠમો, નવમો બધા અધિકાર ઉપરના પ્રવચનમાંથી બોલ ખેંચાયેલા. પાંચમા માણસ નથી લેવાના, પાંચમા અન્ય મત નિરાકરણ છે. કેટલીક વાતો તો આવી જાય છે, મુખ્ય મુખ્ય વાતો. પૂર્વના વિકારનું જ્ઞાન કરતા તે વિકાર પણ સાથે થઈ આવવો જોઈએ તેમ બનતું નથી, તેથી આત્મા પોતે શુદ્ધ અવસ્થામાં રહીને વિકારનું જ્ઞાન કરી શકે છે. જ્ઞાન શુદ્ધ અવસ્થામાં રહીને એમ ન લીધું, આત્મા પોતે શુદ્ધ અવસ્થામાં રહીને ભિન્ન પડે એટલે શુદ્ધ થયો એમ કહ્યું. એટલે ભિન્ન રહીને શુદ્ધ અવસ્થામાં રહીને વિકારનું જ્ઞાન કરી શકે છે. ત્યાં શુદ્ધ અવસ્થામાં રહે છે ત્યાં જ્ઞાની થઈ ગયો. બીજું એમ લઈએ કે અંતરંગમાં જે શુદ્ધ સ્વરૂપ છે એ શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધ અવસ્થા એ ત્રણેય કાળે છે. અને શુદ્ધ અવસ્થામાં રહીને જ જ્ઞાન કરે છે. ત્યારે ચાહે વિકારનું જ્ઞાન કરે તો પણ એ શુદ્ધ અવસ્થામાં રહીને જ કરે છે. ત્યારે પોતે આખો આત્મા વિકારી થઈ જાય છે એમ બનતું નથી. અવસ્થામાં પરના અવલંબનથી ક્ષણિક વિકાર થાય છે. જે અવસ્થામાં વિકારની ઉત્પત્તિ છે તે પરપદાર્થના અવલંબનથી અને પરપદાર્થમાં કાંઈ ને કાંઈ ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરીને આ જીવને વિકાર થાય છે. જ્ઞાનમાં કલ્પના કરે છે ત્યારે થાય છે. તેને માત્ર જાણે તો નથી વાંધો, જાણવું એમાં દોષ નથી, પણ વિભાવ એટલા માટે કયો, વિશેષ કાર્યરૂપ વિકાર એટલા માટે કયો કે માત્ર જાણવું નહીં રાખતા આગળ વધી ગયો અને કલ્પના કરી વિશેષપણે કે આ ઠીક છે, આ અઠીક છે, અથવા કાંઈ ને કાંઈ અન્યથા કલ્પના કરી કે આમાં સુખ છે, આમાં દુઃખ છે, એવી કોઈ કલ્પના કરી. એટલે એમાં સુખ દુઃખ ઇષ્ટ અનિષ્ટપણું કાંઈ પણ નહીં હોવા છતાં એ કલ્પના કરી, એ કલ્પના એને વિભાવનું વિકારરૂપ સ્વરૂપે છે. એવા પરના અવલંબનથી ક્ષણિક વિકાર થાય છે. તેને અવિકારી સ્વભાવના ભાન વડે સર્વથા તોડી શકાય છે. જોરથી વાત કરેલી, એવું નથી કે પ્રચુર રસથી વિકાર થાય તો એને તોડી ન શકાય એમ નથી. અવિકારી સ્વભાવના ભાનથી એને સર્વથા તોડી શકાય છે, એનો મૂળમાંથી ક્ષય કરી શકાય છે. ખરેખર તો સ્વભાવ વિભાવનો ક્ષયકરણશીલ છે, સ્વભાવ ક્ષયકરણશીલ છે, એનો ક્ષય કરી નાખે એવો જેનો સ્વભાવ છે એને જ સ્વભાવ કહેવામાં આવે છે. પોતે તો વિભાવ રહિત છે, સ્વભાવ પોતે વિભાવ રહિત છે એટલું જ નહીં, પણ એ વિભાવનો ક્ષય કરી નાખે, સર્વથા એને તોડી નાખે એવો એનો સ્વભાવ છે, એવું બળવાનપણું એમાં રહેલું છે એમ કહેવું છે. અને જો નાશ થઈ શકે તો તે આત્માનો સ્વભાવ હોય શકે નહીં, હોય નહીં. જેનો નાશ થાય તે આત્માનું સ્વરૂપ હોય શકે નહીં. જો નાશ થાય એ પણ આત્માનું સ્વરૂપ હોય તો આત્માનો પણ સર્વથા નાશ થઈ જાય, એવું કદી બનતું નથી. કોઈ પદાર્થનો સર્વથા નાશ થાય એવું કદી બનતું નથી. તેથી વિકાર આત્માનો સ્વભાવ નથી અથવા આત્માનું એ સ્વરૂપ નથી અને આત્માનું સ્વરૂપ નથી એ નિર્ણય કરવા માટે એણે જ્ઞાન સ્વભાવે આત્માનું જ્ઞાન કરવું. પહેલી લીટી એ લીધી છે કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે, અહીંથી સ્થાપના કરી છે. છેલ્લે એમ કહ્યું કે વિકાર આત્માનો સ્વભાવ નથી. બે વાક્યને સાથે જોડીએ તો અનેકાંત થાય છે કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને વિકાર આત્માનો સ્વભાવ નથી. આ સ્પષ્ટ વસ્તુનું સ્વરૂપ છે. અને સ્વભાવના અવલંબને તે વિકારનો નાશ થઈ શકે છે. જો કે વિકાર એક સમયની આયુષ્ય લઈને જ જન્મે છે, બીજા સમયે કોઈ વિકાર ટકી શકતો નથી. તો પણ જ્યાં સુધી પોતાના અવિકારી સ્વભાવનું ભાન ન કરે ત્યાં સુધી તે ફરી ફરીને સમયે સમયે ઉત્પન્ન થવાનું ચાલુ રાખે છે અને તે અનંતકાળ ચાલુ રહી શકે છે. એમ અનંતકાળ લંબાઈ શકે છે સમય સમય કરીને. ત્યાં સુધી જ્યાં સુધી અવિકારી સ્વભાવનું ભાન ન કરે ત્યાં સુધી. જો અવિકારી સ્વભાવનું ભાન કરે તો વિભાવનું ચડવું સહજ માત્રમાં છે, એમાં કોઈ વિશેષ વાત નથી. બહુ સહજ માત્રમાં સ્વાભાવિકપણે જ વિભાવ ઉત્પન્ન થતો બનતી જાય છે, કેમ કે એ આત્માનું સ્વરૂપ પણ નથી. જે સ્વરૂપ નથી, સ્વરૂપભૂત નથી અને સ્વરૂપમાં નથી તો પછી એને ટાળવું એ કોઈ એટલી અઘરી વાત નથી. એને ટાળવું એ કોઈ એવી અઘરી વાત નથી. અથવા રોગની દ્રષ્ટિએ વિચારીએ તો એ સાધ્ય રોગ છે, કોઈને તીવ્ર મિથ્યાત્વ અને તીવ્ર અજ્ઞાન હોય, તીવ્ર કશાય નહીં હો, તીવ્ર મિથ્યાત્વ અને તીવ્ર અજ્ઞાન હોય તો તે દુસાધ્ય ગણાય છે, પણ અસાધ્ય તો નથી. આ રોગ કોઈ અસાધ્ય તો નથી કે અનંત કાળથી આ રોગ છે, માટે ઘર કરી ગયેલો રોગ છે, માટે અસાધ્ય છે એવું નથી. તીવ્ર મિથ્યાત્વ વર્તમાનમાં હોય તો દુસાધ્ય છે, મંદ મિથ્યાત્વ હોય તો સુગમપણે સહજ માત્ર માટે સાધ્ય છે, અસાધ્ય તો નથી એમ લેવું. અભવિનો તો વિચાર જ નથી કરતા, અભવિનો અહીંયા વિચાર જ નથી એમ છે. સુગમ છે કેમ કે એક અંશ પ્રગટ છે. કેરીના આંબાના અંકુર ઉપરથી, બે પાંદડા ઉપરથી ગોટલો નક્કી કરે છે, તો અહીંયા કેમ નક્કી ન કરે સ્વભાવ? સામર્થ્યને કેમ નથી? સામર્થ્યનો તો બોલ છે, એટલું તારા જ્ઞાનના પ્રગટ અંશ ઉપરથી તારા જ્ઞાન સ્વભાવનો નિર્ણય કર. જેવો અને જેટલો જેવડો જ્ઞાન સ્વભાવ છે, જેટલું સામર્થ્ય ભરેલું છે, એટલું જો તને ભાવભાષણ થાય. આગળ એક વાત આવી ગઈ ને કે પોતાની જાતને ભેળવે છે, જાત પડી જાય છે. એટલા માટે કે પોતાનું સ્વરૂપ છે જ્ઞાન સ્વભાવ, અનંત જ્ઞાન સ્વભાવ, અનંત સુખ સ્વભાવ, એ પોતાનું સ્વરૂપ છે. જ્યારે ભાવ ભાસે છે ત્યારે પોતા સ્વરૂપે પૂરી ભાસે છે કે આવો હું છું એમ ભાસે છે, પોતા સ્વરૂપે ભાસે છે. એટલે જાત ભળી ગઈ. જ્યાં સુધી જાત ભળતી નથી ત્યાં સુધી તે અન્ય પદાર્થ રૂપે ભાસે છે, ત્યાં સુધી ભાવ ભાષણ નથી. જ્યાં સુધી ભાવ ભાષણ નથી ત્યાં સુધી માત્ર ધારણા રહે છે, અને એ ધારણા બંધ તિજોરી જેવી છે. બંધ તિજોરીમાં રકમ હોય વાપરવાના કામમાં આવતી નથી કે ભાઈ ચાવી નથી અમારી પાસે, અથવા ચાવી ખોવાઈ ગઈ છે, તિજોરીની કળ ખોટવાઈ ગઈ છે, તિજોરી બંધ છે, તો જરૂર પડે એ રકમ કામમાં આવતી નથી. એમ ભાવ ભાષણ વગર જેટલી ધારણા થાય એ ધારણા જીવને સુખ શાંતિમાં વાપરવા માટે કામમાં આવતી નથી. કોઈ એવું જૂઠું સમાધાન કરે છે કે અમે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો છે અને જ્યારે જ્યારે અમને પ્રતિકૂળ ઉદય આવે છે, અમને દુઃખ આવી પડે છે, ત્યારે અમે તત્વજ્ઞાનની વિચારણા કરીને સમાધાન કરી લઈએ છીએ, ત્યારે અમને તત્વજ્ઞાનની અમારી ધારણા કામ આવી કે નહીં, એવું જે માન્યું એણે એ વખતે મિથ્યાત્વ દ્રઢ કર્યું. શું કહ્યું? એવી રીતે આપણા મુમુક્ષુ સમાજમાં એ ભૂલ થાય છે અને એવી રીતે ઘણા ચર્ચા કરતા જોવામાં આવે છે કે પહેલાં અમે આ કંઈ નહોતા સમજતા, હવે સમજીએ છીએ એટલે અમને સમાધાન રહે છે. એ વાત મિથ્યાત્વની પુષ્ટિ કરવાની છે, એના ઉપર દર્શન અપેક્ષાએ, દ્રષ્ટિ અપેક્ષાએ સુગાનીજીએ બહુ મોટો પ્રહાર કર્યો છે કે આવું જૂઠું સમાધાન એ અઘોરી વિષ્ટા અને માંસ ખાઈને જે સમાધાન, જે સુખ માને એના જેવું સુખ માન્યું છે. એટલું જબરદસ્ત પ્રહાર કર્યો છે. કેમ કે અહીંયા જે મિથ્યાત્વ પુષ્ટ કરે છે એ મિથ્યાત્વ નાશ કરવાનું તત્વજ્ઞાન છે, ત્યાં જ એને સાધન મિથ્યાત્વને પુષ્ટ કરવાનું બને છે. એ જ તત્વજ્ઞાન વિપરીત અભિનિવેશથી ગ્રહણ કરીને મિથ્યાત્વને પુષ્ટ કરવાનું, અજ્ઞાનને પુષ્ટ કરવાનું સાધન બનાવે છે, નિમિત્ત બનાવે છે, એટલે ત્યાં જોરથી પ્રહાર કર્યો છે. દાખલા તરીકે આપણે સમાધાન કરીએ છીએ, ગુરુદેવને સાંભળ્યા જે આપણા મુમુક્ષુ છે એ સમાધાન કરે છે. કોઈ એક્સિડન્ટ થયો હોય, કોઈ મરણ થયું હોય, કોઈ રોગની પીડા હોય, કોઈ નુકસાન આર્થિક નુકસાન થયું હોય, ગમે તે પ્રકારની પ્રતિકૂળતા આવી હોય ત્યારે સમાધાન કરે છે. કાંઈ નહીં, આત્મા તો જ્ઞાયક છે, આપણે તો જે ક્રમમાં થવાનું હતું તે થઈ ગયું, હવે એનું કંઈ આપણે બહુ શોખ કરવાનો ન હોય. ગુરુદેવે આપણને જે આપ્યું છે આપણે સંભાળીએ, એનું સ્મરણ કરીએ. ગુરુદેવે ઘણું જ્ઞાન આપ્યું છે એમ કરીને જે તીવ્ર કષાયથી શોક થાય એવા શોકના પરિણામ ન કરે, ત્યારે તત્વજ્ઞાન મળ્યાનો લાભ થયો એવું જે માનવામાં આવે છે, ત્યાં ધારણાનો મેં ઉપયોગ કર્યો, મેં એને સાંભળવા મળ્યું, મેં ધાર્યું હતું, સ્મરણમાં રાખ્યું હતું, યાદ કર્યું એટલે મને લાભ થયો, એ સમાધાન કરવું, એ ત્યાં વાસ્તવિક સમ્ય જ્ઞાન અને સમ્ય દર્શન પૂર્વકનું સમાધાન નહીં હોવાને લીધે, સમાધાન નથી છતાં કૃત્રિમ ભાવથી સમાધાન કર્યું અને કષાયનું મંદતા કરીને સંતોષ માન્યો, ત્યાં એને મિથ્યા દર્શન અને અજ્ઞાનની પુષ્ટિ થાય છે. એટલે આવા પ્રકારમાં સુગાનીજીએ બહુ જોરથી પ્રહાર કર્યો છે કે આવા પ્રકારના પરિણામ છે એ મોક્ષ કરવા નહીં જોઈએ. એના બદલે એને પોતાના સ્વભાવનું ભાન કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ, જ્ઞાન સ્વભાવનું અવલંબન લેવાનો પુરુષાર્થ કરવો જોઈએ, ભિન્ન પડવાનો ભેદ જ્ઞાન કરવાનો પુરુષાર્થ કરવો
જોઈએ,
કલ્પનાએ ચડવાને બદલે પુરુષાર્થમાં આવવું જોઈએ. તો એ પ્રતિકૂળતાનો પ્રસંગ જીવને અનુકૂળતા થઈ પડે છે આત્મા માટે, એટલે આત્મલાભનું કારણ થાય છે. અને એવી રીતે કોઈને જ્યારે આત્મલાભનું એ નિમિત્ત બને છે ત્યારે એ એવા પ્રસંગનો ઉપકાર માને છે. જો જિંદગીમાં કદાચ આવો પ્રસંગ ન આવ્યો હોત તો મારો પુરુષાર્થ જાગ્યો ન હોત, એટલે એ પ્રસંગનું દુઃખ નથી. ઓલાને તો એ પ્રસંગનું દુઃખ છે, ત્યારે અમને આવો આકરો ઉદય આવ્યો, આ તો સારું છે કે ગુરુદેવે આપણને સમજાવ્યા કે કંઈક શાંતિ રહે છે, નહીતર તો આપણે દુઃખી દુઃખી થઈ ગયા હોત. એટલે અંદરમાં તો ભારે ભારે લોહની પીડ્યો છે, ઉપર ઉપરથી મન કષાયનો પાટો બાંધે છે અને સંતોષ માને છે, એ અજ્ઞાન અને વિધ્યાત્મને પુષ્ટ કરે છે. શાંતિ મંદ કશાય એમ તો આ કે છે ને, આ જે લોકો ઉપવાસ કરે છે કે ભાઈ દેહને પોષણ કરવાનો ખોરાક અમે છોડ્યો, આટલો ત્યાગ કર્યો ને તમે એની કઈ કિંમત કરતા નથી ને એને લાંગણ કરીને ઉડાડો છો, એ શું કે છે? ધર્મ બુદ્ધિ એ તમે આજનો આહાર છોડ્યો, તો આહાર તો એવી ચીજ છે કે શરીરને અનિવાર્ય જરૂરી ચીજ છે, આહાર પાણી બે છોડ્યા, આવું અમે ત્યાગ કરીએ અને તમે એને લાંગણ કરીને ઉડાડી દીધું, આ શું કર્યું? એને લાભ મહિનો એ ધર્મ જ થઈ ગયો. એને સમાધાનથી જે લાભ મહિનો, એને ધર્મ શબ્દ નથી વાપર્યો, પણ લાભ તો ધર્મથી થાય, અધર્મથી તો કાંઈ લાભ થાય નહીં, એટલો તો લાભ થયો ને. એ મંદ કષાયના લાભને લાભ મહિનો એ ધર્મ મહિના બરાબર છે, એ જ એને મિથ્યાત્મ અને અજ્ઞાનનું પોષણ છે. એટલે તો બહુ કડક પ્રહાર કર્યો છે.
માને હું મુનિ છું એટલે પછી આ વ્રત પાળવા જોઈએ એમાં નામ
કઈ છે? એ સમાધાન ખોટું જ કરે છે. દ્રવ્યલિંગી પણ સમાધાન તો ખોટું જ કરે છે, મન કશાયમાં છે એને સમાધાન થાય છે. ધારણાનો ઉપયોગ પુરુષાર્થ કરવામાં થવો જોઈએ, એના બદલે ધારણા જો મંદ કષાયરૂપ સમાધાનમાં એનો ઉપયોગ થાય, સાધન થાય, તો બહુ મોટી મુશ્કેલી છે. એને શું છે કે છૂટતું નથી, પછી એ ધારણા વાળી જે પદ્ધતિ છે ને એ છૂટતી નથી. એક વધારે મુશ્કેલીની વાત એ છે, જરા સૂક્ષ્મ વાત છે, કે એ ધારણા કરવાની પદ્ધતિમાં જયારે જીવ પડી જાય છે એ રીતે ટેવાઈ જાય છે તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા, ત્યારે જે પ્રયોગની વિધિ વિષયક વાતો છે એને પણ ધારણામાં લઈ લે છે. જે પ્રયોગ કરવા માટેની જે વાત છે અને જે વાતથી એને પ્રયોગમાં ઉતરવા માટેનું સાધન થાય એવી સ્પષ્ટતા આવે એને પણ એ ધારણામાં જ ગોઠવે છે. ઠીક આમ કરવાનું, ઠીક આમ કરવાનું, આમ કરવાનું, બરાબર બરાબર ધારી લીધું, થઈ ગયું, પછી કાંઈ લેવા દેવા. એની વાત સાંભળતા કસાય મંદ થઈ જશે, કેમ કે કસાયનો ક્ષય કરવાનો એ તો વિષય છે આખો, એટલે કસાયનો મંદ થવો એ તો સહજ માત્રમાં છે, પણ ત્યાં જે અટક્યો ત્યાં જે સંતોષ પામ્યો એ બહુ મોટી ભૂલ કરે છે. એમ કેવું
બરોબર છે, સમાધાનની પુરુષાર્થ નથી, સમાધાનની પુરુષાર્થ
નહીં, બિલકુલ નહીં, પુરુષાર્થ તો નહીં, પણ પુરુષાર્થ થવાની જે જગ્યા છે એ બંધ થાય છે, પુરુષાર્થ કરવાનો રસ્તો બંધ કરે છે. આ એક બહુ મોટી ગડબડ છે, બહુ મોટું નુકસાન છે, પ્રહાર કરવાનું કારણ છે.
ખોટું સમાધાન છે,
શું
ખોટું સમાધાન કીધું?
સમાધાન એટલે તો અનુકૂળતામાં ક્યારે સમાધાન નથી,
આને ખબર જ નથી કે હું કોણ છું, એ તો અનુકૂળતા જ સર્વસ્વ થઈ જાય, પૃથ્વી પડે છે, મૂર્છા ખાઈ જાય છે ત્યારે. 111 નંબર નો બોલ છે દૃષ્ટિ પ્રકાશ. પહેલું તો માણસ એવી રીતે સમાધાન કરે છે કે આપણે જ્ઞાતા દ્રષ્ટા રહી જાઓ, જ્ઞાતા દ્રષ્ટા, આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવું. ત્યારે એમ કહે છે કે નિર્વિકલ્પ અનુભવ હોતે હી જ્ઞાતા દ્રષ્ટા હો સકતા હૈ. બધા નક્કી કરતા નિર્વિકલ્પ અનુભવ પહેલા થયો છે ક્યારેક, તો તું અત્યારે જ્ઞાતા દ્રષ્ટા રહી શકે છે. નિર્વિકલ્પ અનુભવ થયો નથી જ્ઞાતા દ્રષ્ટા રહેવાની વાત ક્યાંથી લેવા, તો સમાધાન ખોટું છે. અહીંયાથી પકડે છે કે નિર્વિકલ્પ અનુભવ હોતે હી જ્ઞાતા દ્રષ્ટા હો સકતા હૈ, એસે વિકલ્પ સહિત જ્ઞાતા માનકર, હું તો જ્ઞાતા છું, હોને વાલા થા સો હુઆ, એસા માનકર સમાધાન મે સુખ માનતે હૈ, મન કશાયમાં અશાંતિ નથી, સુખ માનતે હૈ, વો તો માંસ ખાને મે અઘોરી ઓર ગુંડ વિષ્ટા ખાને મે, ગુંડ ને ઉકડામાં વિષ્ટા મળે સારી, એને એને એમ છે કે વાહ મને તાજી વિષ્ટા મળી, એ રાજી રાજી થઈ જાય, એના એની એની યાર રખાવી દીધો, એને કોની સાથે સરખાયો, ગુંડ વિષ્ટા ખાય છે અને અઘોરી માંસ ખાય છે, ઓર પતંગિયા દીપક મેં સુખ માનતે હૈ વૈસા વો સુખ હૈ. એટલે પતંગી દીપકમાં સુખ માને છે કે મરવાનો છું, તું યાર તું યાદ મરવાનો છું, એમ તારું ભાવ મરણાય મિથ્યાત્વમાં જ થયું એમ કે છે. નિર્વિકલ્પ અનુભવ વિના ધારણા મેં ઠીક માને સુખ માને, વો તો કલ્પના માત્ર હૈ, વાસ્તવિક સુખ નહીં, વાસ્તવિક સુખ જ નથી, વાસ્તવિક સુખ નથી, કશાય મંદ રહે એટલે સુખ માને, ખલાસ મિથ્યા દ્રઢ થઈ જશે, અજ્ઞાન દ્રઢ થઈ જશે એમ કે છે. 111 નંબર આ બોલ ઉપર બહુ ચર્ચાઓ ચાલેલી છે, કેમ કે આ આપણા સમાજમાં ધારણા કરીને ગુરુજનને સાંભળીને જૂઠું સમાધાન માનતા જે થઈ ગયા એમાં આ બધી ચર્ચાઓ ચાલી છે. એમને તો કોઈ આ પ્રશ્ન કર્યો એટલે જબરજસ્ત પ્રહાર કર્યો એમને. જયારે આ પ્રશ્ન એમની સામે આવ્યો સોગાની સામે જબરજસ્ત એમણે પ્રહાર કર્યો. જેવું છે એવું જાણવું, પોતાની અવસ્થા જેવી છે એવી જાણવી, એથી હિન અધિક જાણે તો કલ્પના કરે છે. અંદરથી આત્મામાં સુખ, આત્મામાંથી આત્મિક સુખ પ્રગટ્યું નથી. સમાધાનનો વિકલ્પ આવ્યો અને કશાય મંદ થયો તો માન્યું કે મને સુખ શાંતિ થઈ, મને દુઃખ ન થયું, મને સુખ થયું. આ જૂઠ છે, આ કલ્પના છે.
અજ્ઞાન અવસ્થામાં ક્યાં લગતા સમાધાન?
અજ્ઞાન અવસ્થામાં સમાધાન ખરેખર નથી થતું, જ્ઞાન સિવાય તો સમાધાન થાય નહીં. પણ એને પોતે વિજ્ઞાનનો પુરુષાર્થ કરવો જોઈએ. અજ્ઞાન અવસ્થામાં સર્વકાળે પ્રતિકૂળતા આવે ત્યારે જ નહીં પણ સર્વકાળે, જેમ કે પોતાના કુટુંબ પરિવાર ઉપરથી માણસનું મમત્વ છૂટતું નથી, બરાબર છે. હવે એમાં પરિવારની અંદર છોકરો હામો થાય, આર્થિક પરિસ્થિતિ એવી છે કે કમાતો થાય કે નહીં દો હવે તમને, અથવા કોઈનો નિધન થાય, પરિવારની પરિસ્થિતિ ઊભી થાય, તો એને એ વખતે વિચાર એ કરવો જોઈએ કે આ તો છે તો જુદો જ તે પદાર્થ, જુદો છે. હવે મારા મમત્વને લઈને મને મારા પણ રહેતું હતું, એ તો મારી જ ભૂલ હતી. આ સ્પષ્ટપણે ભિન્નતા અનુભવ કરવાનો અવસર છે. હું પુરુષાર્થ કરું કે આમાં મારી ભિન્ન હવે કેવી રીતે મમત્વ રહે કે ન રહે, મમત્વ રાખ્યું હવે આના ઉપર દ્વેષ આવે છે, શોક થાય છે, દ્વેષ થાય છે, તો બાકીનાના ઉપરનું શું? એ પ્રતિકૂળ થયો માટે દ્વેષ અને અનુકૂળ રહ્યો માટે એના ઉપર રાગ, આ બે જગ્યાએ ભૂલ છે. જેવી જે પ્રતિકૂળ ગયો એના ઉપર દ્વેષ, જે અનુકૂળ થયો એના ઉપર રાગ, તો એને મમતા તો મૂકી જ નથી. ઓલી ઓલી જે દ્વેષ થયો એ પણ મમત્વ ગર્ભિત દ્વેષ છે, રાગ ગર્ભિત દ્વેષ છે. એટલે આવા અવસરે પોતાની જાતને તપાસવાનો અને પોતાની પરીક્ષા કરવાનો આ અવસર છે કે આ જીવને જો મમત્વ મૂકવું છે, મમત્વ મટાડવું છે, તો આ એક સારો પ્રસંગ છે કે હું મમત્વ છોડી શકું. એટલે ભિન્ન પદાર્થને ભિન્નપણે વિચારવાનો, ભિન્નપણે અવલોકનમાં લેવાનો, ભિન્નપણે એનો અનુભવ કરવાનો, પુરુષાર્થ કરવો, એનો આ પ્રસંગ છે. પ્રયોગ માટે સાધન તો કઈ જોશે કે નહીં, તો આ સાધન થાય છે, પ્રયોગનું સાધન છે. આવો જે અવસર એ પ્રયોગનું સાધન છે ખરેખર, તો એને પ્રયોગનું સાધન બનાવે. પ્રયોગ કરતા પુરુષાર્થ ચાલશે, પુરુષાર્થ વગર પ્રયોગ થતો નથી. એ પુરુષાર્થ એને એના ફળમાં ભેદ જ્ઞાનનો અને સ્વાનુભવ સુધી મૂકી જશે. પણ પુરુષાર્થ જ નહીં કરીને એટલી ધારણા કરશે તો એ ધારણા તો બંધ તિજોરી જેવી છે, એનો કાંઈ ઉપયોગ છે જ નહીં ખરેખર. અને ઉપયોગ થઈને કાંઈક સંતોષ માનવો એ તો ઉલટું નુકસાન કરવા જેવું છે. આ ભૂલ સંભવિત ભૂલ થાય છે, એના ઉપર ધ્યાન ખેંચે છે. અમારે તો આવી ચર્ચાઓ બહુ ચાલેલી છે ગાંધીજીને આપસમાં, બધા લાલચંદભાઈ ને બધા સાથે બેસતા ઘણી ચર્ચાઓ ચાલેલી છે. આવા ખૂબ ચર્ચાઓ ચાલતી કે આ કેવી સૂક્ષ્મ ભૂલ થઈ જાય છે. તત્વજ્ઞાન સાંભળવા મળે, તત્વજ્ઞાન જાણવા મળે, બત્રીસૂતની ધારણા શક્તિ તો પ્રસંગની પંચેન્દ્રિય લઈને આવ્યો છે, એટલે ધારણા થાય, ધારણા થાય એટલે આવું સમાધાન પણ થાય. ભૂલ ભૂલથી અજ્ઞાન અને મિથ્યાપણને તીવ્ર કરી દે, એટલે લાલ બત્તી મૂકી છે, રોજે આવી ભૂલ નહીં કરે. આપઘાત કરવા માટે ઝેર ખાતું હોય તો ભલે એનું મૃત્યુ થાય, પણ જેને ભૂલથી ઝેર ખાધું હોય એનું મૃત્યુ નહીં થવું જોઈએ. એવું નથી, ઝેર ખાઈ મરે સીધી વાત છે. જાણે જોઈને ખાય કે અજાણપણે ખાય, જગતમાં ન્યાયનો એવો જ વિષય છે કે કોઈ આખી દુનિયાના કાયદા વકીલ ભણે તો યાદ ન રહે, એને કોર્ટમાં લડવા જવું હોય તો ચોપડો વાંચી જવું પડે, એના ચોપડામાંથી પાના ત્યાં મૂકીને જાય, યાદ ન રહે કે કેટલી દલીલ કરવાની. તો દુનિયાભરના કાયદા તો કોઈ જાણતા નથી. હવે ભૂલ કાયદો તોડે, કેમ કે કોઈ જાણતા નથી, તો બહુ વાસ્તવિક પરિસ્થિતિ છે. કોર્ટમાં જઈને એમ કહેવાતું નથી સાહેબ કે તમને બધા કાયદાની ખબર નથી, અમને ક્યાંથી હોય જ તે, અમારો તો બીજો ધંધો છે, તમારો તો એક જ ધંધો છે તોય ખબર નથી, તો અમે અજાણપણે ભૂલ કરી અમને માફ કરવા જોઈએ, નથી ચાલતું. તમે કાયદો નહોતા જાણતા એ તમારો પહેલો ગુનો, અને કાયદાનો ભંગ કર્યો એ તમારો બીજો એમ કહેશે. અહીંયા એટલી અઘરી વાત નથી, અહીં તો સ્વને સ્વ સ્વરૂપે જાણવું છે, પરને સ્વ સ્વરૂપે જાણવાની ભૂલ કરી છે એ છોડવું છે, આટલી જ વાત છે. આટલો વિતરાગિક જે કાનૂન છે એ કાયદો તો આટલો જ છે. દુનિયાદારીમાં જેટલી જવાબદારી છે એટલી અઘરી વાત નથી આમાં. હવે એમ કે અમે જાણતા નથી, અમને ખબર નહોતી, બીજી તો ખબર કરે છે, જ્યાં પોતાને પ્રયોજન ભાષે છે ત્યાં કેટલી ખબર પડે, હે ઘરોટી સુધી દોડી શકો છો, ક્યાં કાઠિયાવાડ ને ક્યાં ઘરોટી, ઇમ્ફાલ સુધી ખગાવાલા ત્યાં છે, ઇમ્ફાલ સુધી ક્યાંથી ગોતી કરી, પ્રયોજન છે, પ્રયોજન હોય તો ગમે ત્યાંથી આપણે ગોતી કાઢીએ છીએ. જ્ઞાનીને ગોતવા માટે ક્યાં દોડ્યા આપણે, સારું છે સોંગટ નજીક છે, 18 માઇલ છે, બાકી એટલું દૂર હોય તો જઈએ કે કેમ, એ સવાલ છે. ગુરુદેવ ઇમ્ફાલમાં રહેતા હોત તો અહીંથી આપણે કેટલાક ગયા હોત એ વિચારવા જેવો વિષય છે. એવી વાત છે,
સમાધાન કરીએ પછી મનાઈ જાય છે.
ભવિષ્યનો કે અત્યારે તો મિથ્યા દ્રઢ કર્યું, પણ એ મિથ્યા દર્શન મો તીવ્ર થવાને લીધે પુરુષાર્થ કુંઠિત થઈ ગયો, રૂંધાઈ ગયો, અંતર પુરુષાર્થમાં પ્રવેશ નહીં કરી શકે, મોટી તો આ તકલીફ છે. અજ્ઞાન અને મિથ્યાત્વ પુષ્ટ થવાને લીધે પુરુષાર્થની રકમ ખોઈ બેઠો, આમ છે, એના ઉપર વજન જવું જોઈએ. ગુરુદેવ તો એમ કહે છે કે જીવ અને અજીવ બંનેનું સ્વરૂપ જાણીને તને તારા દેહ થી જળ પરમાણુના આ ખોખાથી તારું જીવનું સ્વરૂપ ભિન્ન ભાષ્યમાન થવું જોઈએ, ભિન્ન ભાષવું જોઈએ, તો તે જીવ અને અજીવ તત્વનો જ્ઞાન નો અભ્યાસ કર્યો એ બરાબર છે.
બરોબર,
નહી તો ધારણા કરી છે
પછી
પીડા થશે ત્યારે તો આત્માને કારણે શરીર આવેલું છે, શરીર ના કારણે આત્મા આવેલું છે એ વાત પાકી થઈ ગઈ છે. એટલે પીડામાં શું થશે? શરીરનું મહત્વ છે એ દુઃખદાયક થઈ પડશે, બીજું કઈ નહીં થાય. જુદું માને એટલે ભાસવું જોઈએ, વિકલ્પ કરે એમ નહીં, વાત કરે એમ નહીં, પણ એને પોતાને પોતાનો વર્તમાન દેહ ભિન્ન ભાસવો જોઈએ, ભિન્ન ભાસવો જોઈએ. ભાષે નહીં ત્યાં સુધી વિકલ્પ ને વાતો છે એમ સમજવું. જ્યાં સુધી ન ભાસે ત્યાં સુધી વિકલ્પ છે અને વાત છે એટલું સમજવું. અને એ વિકલ્પ ને વાત એ ખરી મૂડી નથી,
બરોબર,
એ સાચી સાચી રકમ નથી, સાચી મૂડી નથી, એ કાંકરા ખોટા છે, કાગળિયા ખોટા છે,
ખોટા છે, બરોબર
એમ છે. વ્યવહારિક ઉપયોગ નથી થતો, એનાથી શાંતિ નથી મળતી એમ છે. ખરેખર નથી મળતી છતાં માને મોટી ભૂલ કરે છે એમ લેવું. સંસ્કાર છે એ પુરુષાર્થ નું કારણ થાય છે, સંસ્કાર કોઈ ધારણા નો વિષય નથી. ઘણા જીવો સંસ્કાર પીડા છે એ ખબર ન હોય, પણ એનો પુરુષાર્થ જાગૃત થઈ જાય છે એના ઉપરથી અનુમાન કરી શકે છે. જાતિ સ્મરણ ન હોય પણ અનુમાન કરી શકે કે નક્કી આ જીવને કઈક સંસ્કાર લાગે છે, એટલે સીધો જ ભાવ ભાસે છે. જે કઈ સત્યવાણી છે, જીનવાણી છે, એમાંથી ભાવ ભાસે છે કે આત્મા દેહથી ભિન્ન છે, જળ ભિન્ન ભાસે છે, આત્મા ભિન્ન ભાસે છે, એનો નિર્ણય કરી શકે છે. ભાવ ભાસન ફેલાય છે અને થાય છે. તો એને કઈ ધારણા તો એ સ્મૃતિનો વિષય છે, આ તો ખબર ન હોય એને. સંસ્કાર તો કામમાં નથી છે, એ મૂડી છે, સંસ્કાર છે એ મૂડી છે. એટલે તો ગુરુદેવ કહેતા કે ભલે સમ્યક દર્શન લઈને ન જાઉં તો કાંઈ નહીં, પણ સંસ્કાર લઈને તો જજો. સંસ્કાર લઈને કોણ જાય? રૂચિવાળા હોય જાય. જેને આ તત્વ સાંભળતા અંતરથી રુચિ ઘણી થઈ જતી હોય એને સંસ્કાર પડી જાય છે. અધ્યાત્મ તત્વની અત્યંત રુચિમાં સંસ્કાર પડે છે અને કા સ્વરૂપનો નિર્ણય કરે તો સંસ્કાર પડે છે. બે બે રીતે સંસ્કાર પડે છે. સ્વરૂપનો નિર્ણય કરે એને તો બુદ્ધિપૂર્વકનો વ્યવસાય છે, ઉપયોગ છે, એટલે એને તો ખબર પડી જ જાય છે, પણ એને એને સંસ્કાર ઉપર નજર નથી. કેમ કે એણે સ્વરૂપનો નિર્ણય કર્યો છે એટલે એને એને ધ્યેય સ્વરૂપનું ધ્યેય થઈ ગયું છે, એટલે એ કોઈ અવસ્થા ઉપર પછી જોતો નથી, સંસ્કારો ઉપર એ જોતો નથી. મહિમાને પુરુષાર્થ આવે છે એની સામે જોતો નથી, સમ્યક દર્શન થાય છે એની સામે જોતો નથી, આગળ વધીને મુનિપણું થાય છે એની સામે જોતો નથી, કેવળ જ્ઞાન થાય તો એની સામે જોતો નથી. એને એવું સ્વરૂપનો નિર્ણય થયો છે કે એને કોઈની સામે, કોઈ અવસ્થા સામે જોવાનું રહેતું નથી. અવસ્થા રહિત તત્વ છે, એને જોતા કોઈ અવસ્થા સામે જોવાનું રહેતું નથી. પણ એ તત્વની વાત સાંભળતા જ એને અત્યંત રુચિ થાય છે, અવ્યક્ત રુચિ થાય છે, પોતાને ખબર ન પડે અને સંસ્કાર પડી જાય. એવું અનેક જીવોને સંભવિત જોઈને ગુરુદેવે એમ કહ્યું કે કેટલાક જીવો અહીંથી, ઘણા જીવો સંસ્કાર લઈને પણ જવાના છે. સમ્યક દર્શન તો કોક જ પામે એવો કાળ દેખાય છે, એવા પુરુષાર્થવાળા જીવો દેખાતા નથી, પણ ઘણા સંસ્કાર લઈને જશે તો એનો બે ચાર ભાવમાં છૂટકો. આ પ્રત્યક્ષ યોગનો લાભ છે. એ સંસ્કાર પ્રત્યક્ષ યોગ વિના મળે નહીં, સમ્યક દર્શન પણ પ્રત્યક્ષ યોગ વિના સંભવિત નથી. એ પ્રત્યક્ષ યોગનો લાભ છે. વિચાર માત્ર નથી કરવો, પ્રયોગ કરવો છે. પ્રયોગ કરે તો પ્રયોગ એક એવો વિષય છે કે જેમાં દર્શનમોહ ગળે છે અને નિર્ણય સુધી પહોંચી જાય છે. જો ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે તો સહજ માત્રમાં નિર્ણય સુધી પહોંચી જાય. જો પ્રયોગ ન કરે અને માત્ર ધારણા અને વિકલ્પમાં રહીએ તો સંભવ છે કે સંસ્કાર પણ ન પડે અને પુરુષાર્થ પણ ન ચાલે, એ બનવા જેવું છે. એટલે પ્રયોગ કરવો જોઈએ, એટલી વાત છે. વેદ જ્ઞાનનો પ્રયોગ કરવો જોઈએ, પ્રયોગ ચાલવો જ જોઈએ, પ્રયોગ થવો જ જોઈએ. નહીતર આ સાંભળ્યું, વાંચ્યું, વિચાર્યું એ બધું નિરર્થક જાય. ધારણાની મૂડી પણ મુસાઈ જતા વાર લાગતી નથી. બહુ બધું કોઈને આ જીવન પર્યંત યાદ લાગે, મુસાઈ જતા વાર નથી લાગતી. એવી તકલીફ વાળો વિષય, બહુ પાંગળો વિષય છે. તકલીફ વાળો એટલે એની કોઈ શક્તિ નથી ધારણામાં, ઘડીકમાં વિસ્મૃત થઈ જાય. શું યાદદાસ્ત એવી ચીજ છે, ઘડીકમાં વિસ્મૃત થઈ જાય. શું સાંભળ્યું તું, શું વાંચ્યું તું, શું વિચાર્યું તું, કાંઈ એને ધ્યાન ના. એક તીવ્ર ઉદય આવે, પીડા થાય કે એવો કોઈ બેચેની થાય કે એવો શરીરમાં રોગ થાય, અવસ્થા બગડે, બધું ખોઈ બેસે, પરિણામ સીધા ચોંટી જાય. કશાતાના ઉદય સાથે એવા પરિણામ વળગેલા રહીએ, એવા વળગેલા રહીએ, બીજાને કાંઈક વાંચ્યું વિચાર્યું ને સાંભળ્યું નથી. અને એવા મુમુક્ષુઓ જોયા છે કે એને એમ કહીએ, ભાઈ તમે તો ઘણું સાંભળ્યું છે, તમે તો ઘણું વાંચ્યું છે, તો તમે એનો કાંઈ ઉપયોગ કરો અત્યારે. તો કે વાત સાચી છે ભાઈ, પણ અત્યારે કાંઈ મને એનો ઉપયોગ થતો નથી, મારા પરિણામ લાગી જાય છે. એમ કે સરળતાવાળા જીવો એ વખતે એમ કે વાત તમારી સાચી છે, પણ પરિણામ મારા લાગી જાય છે, શરીરની અશાતા ઉપર પરિણામ મારા લાગી જાય છે એમ કે. કેમ કે એ ધારણામાં કાંઈ શક્તિ નથી કે એને કામમાં આવે. એટલે જો પુરુષાર્થની સરાણે છીડ્યો હોય અને પુરુષાર્થની સરાણે ચડીને જો નિર્ણય કર્યો હોય તો આવા તાણે એ વિશેષ પુરુષાર્થની પ્રગતિ કરી શકે. પછી એ પ્રગતિના ફળમાં ભાષણ સુધી પહોંચે કે અનુભવ સુધી પહોંચે બીજી વાત છે, પણ એ લાઈન એની સાચી છે, એ માર્ગ સાચો છે, ઉપાય સાચો છે એમ. ધારણા એકલી પરલક્ષી છે અને અગિયાર નવ પૂર્વ સુધીની હોય, અત્યારે તો અનંત એના કઈ હજારો લાખમાં ભાગે નથી. અગિયાર એમને નવ પૂર્વ ના એક લાખમાં ભાગે નથી અત્યારની ધારણા, પણ એ પરલક્ષી છે. અને પુરુષાર્થ છે એ અંતરલક્ષી વિષય છે. એની શક્તિ જુદી છે, આખી શું એની શક્તિ જુદી છે. એ વસ્તુ હાજર થાય છે જેને પુરુષાર્થ કર્યો છે, પુરુષાર્થની સરાણે છીડ્યો છે, એને ઉદય ફરતા એટલી જાગૃતિ આવે છે, લાઈટ થાય છે અંદર સિદ્ધિ રીતે. સાવધાન થઈ જતું ઉદય ફેર્યો છે, તું સાવધાન થાજે, જોજે તારા પરિણામ એમાં એક મેથી ને બગડે નહીં, સાવધાન થઈ જા, જાગૃત થઈ જાય છે. નહીતર જાગૃતિ દબાઈ જાય છે. સ્વલક્ષી ધારણા આ પોતાને લક્ષમાં લઈને, પોતાની જાતને ફેરવીને, વાંચીને પકડીને એમ શું. એટલે તો ગુરુદેવ અર્થ કરે છે કે તત્વાર્થનું શ્રદ્ધાન એમ લીધું છે ને, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો તત્વ તો નવ તત્વ છે, તત્વ શું છે, નવ તત્વ, અર્થ નામ પદાર્થ છે. એટલે તે પર્યાયો છે અથવા પદાર્થ છે, જીવ અને અજીવ પદાર્થ છે ને બાકીના સાત છે એ પર્યાયો છે. તો એને પદાર્થ કયા, નવ પદાર્થ. એનું જે એનો જે ભાવ શું, એનો ભાવ ભાસવો જોઈએ. રાગમાં આશ્રવ ભાવ ભાસવો જોઈએ, રાગમાં બંધ ભાવ ભાસવો જોઈએ, કષાયની તીવ્રતા થતા એમાં પાપ ભાવ ભાસવો જોઈએ, એમ ભાસવું જોઈએ. હા, ભાવ ભાસવો જોઈએ. રાગ અને દેહ થી જ્ઞાન ભિન્ન છે એમ ભાસવું જોઈએ ને, છે કે નહીં? જાતિ ભિન્ન છે કે નહીં? ભિન્ન ભાસવો જોઈએ તો એને તત્વાર્થનું જ્ઞાન કહેવાય. મિત્ર એકને બીજામાં ભેળવે. અહીંયા જે સમાધાન કરીને મંદ કષાયની શાંતિ થઈ, ત્યાં જે કષાય મંદ થયો ત્યાં પુણ્યના પરિણામ શુદ્ધ મંદ થયો, એને માન્યું કે મને લાભ થયો, એને આશ્રવ થઈ આશ્રવ અને સમર તત્વની ભૂલ કરી, આશ્રવ થઈ સમર માન્યો એને, એ તત્વની ભૂલ છે. એટલે મિથ્યા દ્રઢ થાય છે. નવ તત્વની દ્રષ્ટિએ જોઈએ તો એ તત્વની ભૂલ છે એમ છે ખરેખર, એટલે ત્યાં મિથ્યા થાય છે. એટલે ભાવને પકડવો જોઈએ. ઓલી ધારણામાં એકલા શબ્દ અને શબ્દના અર્થને પકડ્યા છે એટલે એને વાત શીખી લીધી છે, પણ ભાવ નથી ભાસતો. એટલે ટોડનમલજીએ સંગીતનો દાખલો આપ્યો છે કે એક માણસ સંગીત શાસ્ત્ર નથી ભીણ્યો, પણ રાગ રાગને વાગે ત્યારે એ કે ફલાણો રાગ વાગે છે, કેમ કે ઓળખે છે, રાગને ઓળખે છે. અને એક માણસ સંગીત શાસ્ત્ર ભીણ્યો એ એક એક રાગની માત્રાને ખબર પડે છે કે ભાઈ અનુષ્ટુપમાં 19 માત્રા હોય, શિખરણીમાં 21 માત્રા હોય, પણ એ અનુષ્ટુપ કે શિખરણી વાગતી હોય ત્યારે એને ખબર ન હોય કે આ કયું વાગે છે. શાસ્ત્ર શીખો હોય એટલે એને બધી પદ્ધતિ સરની બધી ખબર હોય. એમ શાસ્ત્ર પદ્ધતિ જાણે, પદ્ધતિ જાણીને બીજાને શીખવી શકે, સમજાવી શકે પદ્ધતિથી, એ પદ્ધતિ છે. પદ્ધતિની વાત અહીંયા નથી, એને તો એને ઓળખાણ હોવી જોઈએ એમ કેમ છે. પદ્ધતિ શીખવી એક વાત છે, ઓળખાણ હોવી બીજી વાત છે. ઓળખાણ માટે ક્લાસ કાઢવા જોઈએ, પદ્ધતિ માટે તો ક્લાસ ચાલે છે આપણે ત્યાં. દ્રવ શું કહેવાય, ગુણ શું કહેવાય, પર્યાય શું કહેવાય, પણ ઓળખાણની શું પદ્ધતિ છે એ ઓળખાણ માટે પોતાને કેવી રીતે કામ કરવું જોઈએ, અંદરમાં કેવી રીતે ચાલવું જોઈએ એ સમજવા જેવો વિષય છે. અપેક્ષાએ નવ પણ કહેવાય છે ને સાત પણ કહેવાય છે. પુણ્ય પાપના બે ભેદ વધારવા હોય ત્યારે નવ કહેવાય છે, અને એક આશ્રમમાં જ પુણ્ય પાપ મૂકી દેવા હોય ત્યારે એને સાત કહે છે. બે રીતે કહેવાય છે.
ભગવાન